અને કેટલાક ફાટી દ્રષ્ટિએ ચાલતા હોય તો મહા નિષ્કામી હોય. એ અપવાદ હોય પણ, નહીતર પાછા એમ કે છે ઘણા, અમે ફાટી દ્રષ્ટિ આલીએ મહારાજ કીધું એમ નિષ્કામી હોઈએ એમ. આ જીવ તો ગમે ને જ પકડી લે લો, નબળું જ ગમે એને. આ જીવ અનંત કાળથી ઓખર્યો છે એને માયા જ ગમે છે, ભગવાન ક્યાં ગમે છે. કોઈ પણ સંજોગ એને માયામાં હેત કરવામાં કોઈ રોકે નહીં, બસ એ જ વાત એને ગમે. માયામાં ખેંચાતો હોય અને કોઈ એને ટોકે નહીં એને બહુ જ ગમે. દ્રઢ પાલન કરવું એને, એક તો મમત્વ છોડવું પડે, મોહબત છોડવી પડે અને આશક્તિ છોડવી પડે. સ્વધર્મ દ્રઢ વર્તના, મોટા મોટા સંતોના જીવન તમે જુઓ કેવા ધર્મની અંદર દ્રઢ વર્ત્યા. આજે જ હું વાતો વાંચતો હતો બાળમુકુંદાસ સ્વામીનું જીવન ચરિત્ર, બે ત્રણ દિવસથી વાંચું છું. એની અંદર એક બહુ સરસ પ્રસંગ આવ્યો, કેટલા બધાએ પોતે ધર્મની અંદર દ્રઢ વર્તતા હશે. એકવાર બાળમુકુંદાસ સ્વામી વડતાલ ગયા અને એ વખતે ગાદી પર, વડતાલની ગાદી પર પરમ પૂજ્ય વિહારીલાલજી મહારાજ હતા. સ્વામીની સાથે ખૂબ જ હેત હતું. આચાર્ય મહારાજે કહ્યું છે કે સ્વામી આજ તમે આવ્યા છો ને તો આજ અમારે ઉતારે ભોજન લેજો. સ્વામી કીધું ભલે. અને સ્વામી જ્યારે ત્યાં જમવા માટે ગયા, ચાંદીના થાળ પીરસાણા, આચાર્ય મહારાજ માટે પીરસાણો, સ્વામી માટે પીરસાણો. જોકે ભક્તજનો ક્યારેક ક્યારેક મોટા પુરુષો કસોટી પણ કરતા હોય. ચાંદીનો થાળ પીરસાણો, બે થાળ પીરસાણા, પણ સ્વામી જમવાની શરૂઆત ન કરી. સ્વામીએ શરૂઆત ન કરી એટલે આચાર્ય મહારાજે ન કરી, પાર્ષદો જે હતા એમણે સ્વામીને કહ્યું કે સ્વામી તમે જમવાની શરૂઆત કરો ને, મહારાશ્રી તમારી વાટે બેઠા છે. ત્યારે બાળમુકુંદાસ સ્વામી કહે, મેં નાના સાધુ પાસે તુંબડા પત્તર મંગાવ્યા છે, પત્તર આવે ને પછી શરૂઆત કરું. કે પત્તર આવે પછી શરૂઆત કરું. ત્યારે મારા શ્રી કસોટી લેવા માટે કીધું કે સ્વામી આજનો દી જમો, વાંધો નહીં. કે કેટલા ડીડર પુરુષ છે, એને શું કીધું ખબર છે, બાપજી તમે કહો છો આજે તમે જમો પણ તમારા બાપે ના પાડી છે. કે એને આજ્ઞા કરી છે કે પત્તરમાં જમવું, બોલો તમારી આજ્ઞા પાડું કે તમારા બાપની પાડું. કે મારા શ્રી મંદ મંદ હસ્યા. એટલી વારમાં પેલા પાર્ષદ સાધુ તુમડા પત્તર લઈને આવ્યા. એટલે સ્વામી કેટલું અનુસંધાન રાખ્યું, સ્વામી પત્તર હાથમાં લીધું અને પછી જે થાળમાં પીરસાણું હતું એ બધું પીરસેલું પત્તરમાં નાખ્યું અને પછી પત્તર થાળની અંદર મૂક્યું. સ્વામીની બુદ્ધિ તમે જો, પત્તર થાળમાં મૂક્યું, પત્તરમાં પોતે જમ્યા એટલે મહારાજની આજ્ઞા પડી અને થાળમાં પત્તર મૂકી એટલે આચાર્ય મહારાજની આજ્ઞા પણ પડી. સ્વધર્મ દ્રઢ વર્તન, પોતાના ધર્મનો કદી ત્યાગ ન કરે. સ્વામીને જીવનમાં લખ્યું, સ્વામી જિંદગી પર્યંત કોઈ દી તુંબડા પત્તર વિના જમ્યા નહોતા, કોઈ દી જમ્યા નહોતા. ભગવાન શ્રી હરિ કે એના સંત છે, દાંત સૈતેન્દ્રિય, પોતાની તમામ ઇન્દ્રિયોનું જે દમન કરનાર, અકિંચન, ધનાદિ કોઈ પદાર્થનો જે સંગ્રહ નથી કરનારો, એનું નામ સાધુ છે, વગેરે વગેરે સાધુના લક્ષણ બતાવ્યા છે. અમાનીન માન કાંક્ષી, બીજાને માન આપે છે, પોતે માનને ઈચ્છતો નથી. અજાત શત્રુ, જેનો દુનિયામાં કોઈ શત્રુ નથી, એનું નામ સાધુ છે. આવી રીતે સદાનંદ સ્વામી ખૂબ સુંદર રીતે ભાષ્ય અંદર વિસ્તાર કર્યો કે ભગવાન શ્રીહરિ એમ કહે છે કે હું એવા સાધુનું સંબોધન શિક્ષાપત્રી કરવા માંગુ છું, મુક્તાનંદાદયો યેશુ સાધવાશ્ચા ખીલા આપી, મારા તમામ સાધુ પણ કેવા, તો કે મારા આવા સાધુ હોય એને હું સાધુ શબ્દ સંબોધું છું. છેલ્લો એક પ્રશ્ન રહ્યો આપણા મનમાં એમ થાય કે મહારાજની પાસે તો કેટલા બધા સાધુ હતા, 499 તો મંડળ હતા એમ સત્સંગજીઓને લખ્યું, કહો 499 મંડળ હતા. કોઈ મંડળમાં 20 સાધુ, કોઈમાં 25, કોઈમાં 50, 150, 200 એક એક મંડળમાં સાધુ હતા. આટલો વિશાળ સાધુ સમુદાય હોવા છતાંય ભગવાન શ્રી હરિએ કોઈનું નામનું સંબોધન નહીં કરતા, શા માટે મુક્તાનંદ સ્વામીનું નામનું જ સંબોધન કર્યું? બીજા કોઈ સંતોને કેમ ન સંભાળ્યા? તો એને માટે અદ્ભુત સમાધાન આપ્યું કે મુક્તાનંદ સ્વામીનું નામનું સંબોધન કર્યું, કારણ સ્વામીની સ્થિતિ એવી હતી, સાધુતા એવી હતી. સ્વામીની સાધુતા સામે જયારે દ્રષ્ટિ નાખી, મહારાજ આ સાધુનું સંબોધન કરી રહ્યા છે, સામર્થ્યનું નહીં. બરાબર ભક્તજનો અનુસંધાન ટાંકે, સામર્થ્યનું મારા સંબોધન નથી કરી રહ્યા, મારા સાધુનું સંબોધન કરી રહ્યા છે. અને સાધુતાની દ્રષ્ટિ જ્યારે મુક્તાનંદ સ્વામી ઉપર દ્રષ્ટિ નાખે ત્યારે મુક્તાનંદ સ્વામી કરતા કોઈની સ્થિતિ ઊંચી ન દેખાય. સાધુતાની દ્રષ્ટિ, સ્વામીની સમજણ એવી, સ્વામીનું નિર્માનીપણું એવું. સ્વામીનું નિર્માનીપણું તો વિચારો. સ્વામી એક દિવસ આ સંપ્રદાયના સર્વોત્કૃષ્ટ શ્રેષ્ઠ સંત પદવી પર બિરાજમાન હતા. રામાનંદ સ્વામી તરત સ્વામીનું સ્થાન હતું. સર્વ કોઈના મનમાં એમ હતું કે હવે રામાનંદ સ્વામી જયારે ધામમાં જશે ને ત્યારે મુક્તાનંદ સ્વામીને ગાદી પર બેસાડશે. આવી સર્વ કોઈની ઈચ્છા હતી ને સર્વ કોઈ માનતા હતા. પણ ભગવાન શ્રી હરિએ જેતપુરમાં જયારે પ્રશ્ન કર્યો કે અમે અમારે સ્થાને કોને બેસાડીએ, અમારી ઈચ્છા એવી છે, શૃણવંતુ મામ કાહા સર્વે પુરુષાયુષી તસ તથા અયમ નારાયણ મુને મમ સ્થાને સ્તુ નિશ્ચિતમ, મારા સ્થાન ઉપર હું આ નારાયણ મુનિને બેસાડવા ઈચ્છું છું, બોલો તમારી શું ઈચ્છા છે. ત્યારે સર્વપ્રથમ મુક્તાનંદ સ્વામી ઉભા થયા, ગુરુદેવ તમે જે નિર્ણય કર્યો છે સર્વ રીતે યોગ્ય નિર્ણય છે, નત્ર કોઈના મનમાં એમ હશે મુક્તાનંદ સ્વામી વિરોધ કરશે, કારણ કે સ્થાન મુક્તાનંદ સ્વામીનું છે. પણ સ્વામી સામેથી કીધું, ગુરુદેવ નારાયણ મુનિદેવ સહજાનંદ સ્વામી સર્વ રીતે યોગ્ય છે. આ વાત કહેવી અને કરવી એ કાંઈ સામાન્ય બાબત નથી. નહીતર તમે કલ્પના કરો, જ્યારે લોજમાં મહારાજ આવ્યા ત્યારે મહારાજ શિષ્ય ભાવ થઈ રહ્યા, મુક્તાનંદ સ્વામી ગુરુપદ ઉપર હતા, જેમ મુક્તાનંદ સ્વામી કહે એમ મહારાજ કરતા હતા. પીપલાણામાં જ્યારે દીક્ષા મળી ત્યારે મુક્તાનંદ સ્વામી મહારાજ બી ગુરુભાઈ થયા. જેતપુરમાં મહારાજને ગાદી મળી, રામાનંદ સ્વામી કે આજ અમારા સ્થાને આજથી સહજાનંદ સ્વામી છે, તમે બધા ઈ કહે એમ કરજો, શિષ્ય ભાવથી વર્તજો. મુક્તાનંદ સ્વામી કે ભલે મહારાજ, જેમ સહજાનંદ સ્વામી કહેશે તેમ કરશું. શિષ્ય ભાવમાં જતા રહ્યા. આટલું જ નહીં પણ વડતાલમાં જ્યારે ગાદી ઉપર આચાર્યશ્રીનું સ્થાપન કરવાનો વારો આવ્યો ત્યારે મુક્તાનંદ સ્વામીને મહારાજે પૂછ્યું કે સ્વામી અમારા સ્થાને કોને બેસાડશું, ત્યારે પૂરી સભા મુક્તાનંદ સ્વામી જ બોલ્યા, મહારાજ તમારે સ્થાને ધર્મકુળ જ શોભે. અને ધર્મકુળની સ્થાપના કરી. ત્યારે બંને આચાર્યજી, મારી ઉંમર કેટલી હતી ખબર છે, જે દિવસે મહારાજે ધર્મકુળની સ્થાપના કરી ત્યારે અયોધ્યા પ્રસાદજી મહારાજની ઉંમર 18 વર્ષની હતી અને રઘુવીરજી મહારાજની ઉંમર 14 વર્ષની હતી. અને મહારાજે બંને આચાર્યશ્રીની સ્થાપના કર્યા પછી તમામ આશ્રિતોને એમ કહ્યું, આજ પછી આ બંને આચાર્યશ્રી જેમ કહે એમ તમે કરજો. અને ત્યારે તમે કલ્પના કરો, 78 વર્ષની ઉંમરના મુક્તાનંદ સ્વામી બે હાથ જોડીને કહે, મહારાજ જેમ તમે કહેશો એમ અમે કરશું. આજ્ઞા આપનાર કેવડા 14 વર્ષના, પાલન કરનાર 78 વર્ષના. કેટલી સ્વામીની સાધુતા હશે. મહારાજે એ વાતનું બરાબર અનુસંધાન રાખ્યું. સ્વામી જયારે સર્વ રીતે સ્વીકાર લીધું ત્યારે મહારાજ વિચાર કર્યો, હવે મારે શિક્ષાપત્રી લખવી છે. સ્વામી સ્વીકાર્યું 81માં. મહારાજ વિચાર કર્યો, હવે મારે શિક્ષાપત્રી લખવી, એમાં મુક્તાનંદ સ્વામીનું નામ જ ટાંકવું જોઈએ, બાકી કોઈનું નામ ન જોઈએ. સમર્થ ઘણા સંતો હતા પણ સ્વામીની સાધુતા એ જોઈ અને મહારાજે મુક્તાનંદ સ્વામીનું નામ જ ટાંક્યું છે. અને દયાળુતામાં પણ સ્વામી મા હતી, મા સત્સંગની મા હતી. સત્સંગના 2-3 પ્રસિદ્ધ પ્રસંગો છે. એકવાર એકાદશી દિવસે મહારાજની આજ્ઞા હતી, એકાદશી દિવસે પણ ફળાહાર ન કરવો, અને નાના નાના સંતો ભૂખ્યા થયેલા, ભૂખ જયારે સહન ન થઈ ત્યારે રસોડામાં ગયા. રસોડામાં ફળાહાર કઈ હતું નહીં, ટાઢા રોટલાના બાજરાના રોટલાના ટુકડા પીડ્યા હતા અને સંતો લુખા ખાવા માંડ્યા. ત્યાં મુક્તાનંદ સ્વામીએ ભંડારની અંદર પ્રવેશ કર્યો. સ્વામીને જોતાની સાથે બધા સાધુ કકડી ગયા, હાથમાંથી બટકા હેઠા પડી ગયા. મુક્તાનંદ સ્વામીએ માની સ્થિતિ કેવી હોય એ સ્પષ્ટપણે દેખાડ્યો. સ્વામી કે સંતો મને ભૂખ બહુ લાગી છે, કાંઈ જમવાનું છે? સંતોના જીવમાં જાણે જીવ આવ્યો, જીવમાં જીવ આવ્યો. સંતો કાંઈ જમવાનું છે, ભૂખ બહુ લાગી છે. સંતો કે સ્વામી બીજું તો કઈ નથી, આ ટાઢા બાજરાના રોટલા લાવો ત્યારે ઈ જમી કે. અને સ્વામી એકાદશી દિવસે ટાઢા બાજરાના રોટલા ચીમ્યા, બટકા ચીમ્યા, અને બે ચાર દિવસ સુધી સ્વામી કાંઈ ન કીધું. બે ચાર દિવસ થયા ને પછી સ્વામી બધા સંતોને બોલાવ્યા પોતાની પાસે અને કીધું, સંતો આપણે શું કામ સાધુ થયા છીએ, શું કામ સંસાર છોડ્યો છે? સંતો આપણે ભગવાન ભજવા હાટું, ભગવાનને પામવા હાટું સંસાર છોડ્યો, અને આજે એકાદશી દિવસે બાજરાના રોટલા આપણે ખાશું, કેમ ધામમાં જશું? એવો મીઠો મધુર ઉપદેશ આપ્યો સ્વામી. સ્વામીના પગમાં સંતો પડી ગયા, રડી પડ્યા. સ્વામી આજ પછી ગમે તેવી સ્થિતિ થાય તો પણ મહારાજની આજ્ઞા અમે નહીં લોપીએ. માનો સ્વામી ધીરજ ન રાખ્યો હોત અને ભંડારમાં જઈને સીધા ધમકાવા મળ્યા હોત તો કેટલાક સાધુ ન તો દેહ પડી જાત અને કેટલાક ગર્ભ્યતા થઈ જાત. પણ મુક્તાનંદ સ્વામીની સમજણ, માનું અંગ, પ્રેમનું અંગ, માટે ભગવાન સ્વામિનારાયણના મનમાં એમ થયું, આવા સંતને મૂકીને હું કોનું નામ લખું? આમ વિચાર કરીને મહારાજે શિક્ષાપત્રીમાં મુક્તાનંદ સ્વામીનું નામ લખ્યું. પેલા જામનગર 70 સંતો ગયેલા એ વાત પણ પ્રસિદ્ધ છે. નિયમતા રસકસ ન જમવું. એક બ્રાહ્મણે રસોઈ આપી, 70 સંતો જમવા પહોંચી ગયા. અગાઉથી કીધું તમે આમાં ઘી નહીં નાખશો, પણ બ્રાહ્મણે અન્ય ખીચડીમાં તો ન નાખ્યું, પણ ઠાકોરજીને જે ધરાવી એમાં ઘી નાખ્યું. અને એ ખીચડી બધી પહેલી ખીચડી ભેગી નાખીને પંક્તિ પડી પીરસાણું. આગળ આત્માનંદ સ્વામી બેઠેલા, વચનની મૂર્તિ, કોળિયો જે હાથમાં લીધો તો એટલે ઘી વાળો જ આવ્યો હશે, નતર તો 70 જણાની ખીચડીમાં ગંધી છે નહીં આવે કહો. અને સ્વામીને જ રાખ સુગંધ આવી. સ્વામીએ પ્રશ્ન કર્યો, ભૂદેવ આમાં ઘી નાખ્યું છે? ના સ્વામી. સ્વામી કે પણ સુગંધ ગંધ આવે છે તો? સ્વામી ઠાકોરજીને ધરાવીને એમાં નાખ્યું હતું. સ્વામી ઉભા થઈ ગયા, આ ખીચડી ન જમાય. બધા સંતોને કીધું, સંતો મારીને આજ્ઞાનું ઉલ્લંઘન થશે, માટે કોઈ જમશો નહીં, કે આ ખીચડી ન જમાય. અને સ્થિતિ એવી સર્જાયેલી, પેલો બ્રાહ્મણ અતિશય ગરીબ, અને સંતોને ત્રણ ત્રણ દિવસના ઉપવાસ હતા અને વળતી દિવસે એકાદશી આવતી હતી. મુક્તાનંદ સ્વામીએ માનો વિરુદ્ધ સાર્થક કર્યું. સંતોને કીધું, સંતો અત્યારે તમે જમી લો, અને મહારાજ જે કાંઈ વઢે, જે કાંઈ ધખે એ બધું મારા ઉપર, તમે જમી લો. પેલા સ્વામી જેમાં 70 સંતોને જમાડ્યા. સ્વામી વિચાર કર્યો, અત્યારે જો નહીં જમ્યો તો કાલે એકાદશી છે, ત્રણ દિવસના સંતોનો ઉપવાસ છે, ચાર દિવસ ઉપવાસ થશે ને પાંચમે દિવસે મળશે કેમ? આમાંથી કેટલાકના દેહ પડી જશે, ઉપરાંત આ ગુણ બુદ્ધિવાળો બ્રાહ્મણ છે, હજુ એને સત્સંગ થયો નથી, અને સંતોની સાથે હેત ઉપસ્થિત અને રસોઈ આપી છે, અને આજ નહીં જમીને 70 માણસની ખીચડી પડી રહ્યા છે અને અભાવ આવી જાય, અને આવા બ્રહ્મનિષ્ઠ સંતોનો અભાવ આવશે ને તો બિચારાને જીવનું બગડી જાય. વિચાર કરીને સ્વામી જમ્યા. ગઢપુર જ્યારે આવ્યા ને ત્યારે મહારાજને ખબર પડી કે આ બે ઘટના ઘટી. મહારાજ મુક્તાનંદ સ્વામીને બાથમાં ઘાલીને મળ્યા, સ્વામી અમે તમને સત્સંગની માસ કહીને જે બોલાવીએ છીએ, આજ તમે માનું વિરુદ્ધ સાર્થક કર્યું. એને ભેટ્યા, અને પછી આત્માનંદ સ્વામીને ભેટ્યા. મહારાજ આત્માનંદ સ્વામીને મહારાજ કે સાબાશ સ્વામી, સાબાશ, તમે ખરા વચનની મૂર્તિ, અમારી આજ્ઞાનું ઉલ્લંઘન ન કર્યું, ચાર ચાર દિવસનો ઉપવાસ થયા તેમ છતાંય પણ તમે ઘી વાળું જમ્યા નહીં. મહારાજ બેન ભેટ્યા. પણ મુક્તાનંદ સ્વામી 70 સંતોને જીવંત રાખ્યા, માટે મહારાજના મનમાં થયું કે સાધુ તરીકે જ્યારે નામ લખું છું ત્યારે સાધુનો પહેલો ધર્મ છે સત્સંગમાં લખ્યું દયા. દયા અતિશય હોય, અને મુક્તાનંદ સ્વામીનો અતિશય દયાળુ સ્વભાવ છે, માટે સાધુનું નામનું આલેખન કરતા મહારાજના મનમાં મુક્તાનંદ સ્વામી દેખાણા, માટે મહારાજે મુક્તાનંદ સ્વામીના નામનું સંબોધન કર્યું. હવે તો અનેક વિધ કારણો છે, પણ ટૂંકમાં મુક્તાનંદ સ્વામીનું નામનું જે સંબોધન મહારાજ કર્યું છે એ યથા યોગ્ય રીતે જ કર્યું છે, એમાં કોઈ ભૂલ મહારાજે કરી નથી. આ વાત ભગવાનના ભક્તો બહુ સ્પષ્ટપણે સમજે. આવી રીતે મહારાજે 5 શ્લોક એનું ઉદબોધન કર્યું, હવે મહારાજ છઠ્ઠો શ્લોક લખી રહ્યા છે.
સ્વધર્મ રક્ષિકા મે તેહિ સર્વેર્વાચ્યા સદાશિષ
શ્રીમન્નારાયણ
સ્મૃત્યા
સહિતા
સહિતા શાસ્ત્ર સંમતા.
સ્વધર્મ
સ્વધર્મ રક્ષિકા મે તેહિ સર્વેર્વાચ્યા સદાશિષ.
બહુ અદભુત સમજાય જેવો શ્લોક છે. સ્વધર્મ રક્ષિકા મે તેહિ સર્વેર્વાચ્યા સદાશિષ શ્રીમન્નારાયણ સ્મૃત્યા.
શ્રીમન્નારાયણ સ્મૃત્યા
સહિતા
સહિતા શાસ્ત્ર સંમતા. સ્વધર્મ રક્ષિકા મે તેહિ સર્વેર્વાચ્યા સદાશિષ સર્વેર્વાચ્યા સદાશિષ.
બહુ સમજાજો શ્લોક છે. સ્વધર્મ રક્ષિકા મૈતઈ સર્વેર વાચ્ય સદાશિષ્ય. મહારાજ કે મારા તમામ આશ્રિતો મારા આશીર્વાદ વાંચજો યા તો સ્વીકારજો. મહારાજે આ શ્લોકમાં આશીર્વાદ આપ્યા છે, પણ આશીર્વાદમાં શું કીધું? મારા તમને આશીર્વાદ છે. શું આશીર્વાદ છે? સ્વધર્મ રક્ષિકા, તમારા સ્વધર્મનું રક્ષણ થાવ. બીજો કોઈ આશીર્વાદ મહારાજનો આવ્યા, સમજાય છે? મોટા મોટા તમારા મકાનો થાવ, સારી સારી ગાડીઓ થાવ, ખૂબ સુખ સંપત્તિ થાવ, બે ચાર દીકરા ઘેર ઘેર થાવ, કોઈ આશીર્વાદ ન આપ્યા. સ્વધર્મ રક્ષિકા મે તઈ, મારા તમને આશીર્વાદ છે મહારાજ કે તમારા ધર્મનું રક્ષણ થાવ. કોઈના મનમાં કદાચ સંકલ્પ ઉઠે, મહારાજે જ્ઞાન પ્રગટ થાવ, વૈરાગ્ય પ્રગટ થાવ, ભક્તિ તમારા જીવનની અંદર આવો, આવા આશીર્વાદ નો આપ્યા, ને કેવળ તમારા ધર્મનું પાલન થાવ, આવા જ આશીર્વાદ આપી દીધા. આનું કારણ શું? તો સદાનંદ સ્વામી બહુ અદભુત એનું સમાધાન આપ્યું. સદાનંદ સ્વામી એમ કહે છે કે મહારાજે આશીર્વાદ જે આપ્યા છે એની અંદર મહારાજ એમ કે તમારા ધર્મનું પાલન થાવ. અને સદાનંદ સ્વામી કહે, જ્યારે માણસના જીવનની અંદર ધર્મ પ્રવેશ કરે, ધર્મ જ્યારે માણસ સ્વીકારે, ધર્મ સ્વીકારતાની સાથે એનું અંતઃકરણ પવિત્ર થાય છે, સમજાય છે? ધર્મ સ્વીકારતાની, ધર્મ એટલે કંઠી બાંધી, એટલે ધર્મ સ્વીકારી લીધું એમ ન માનવું, નતર એમ કે કંઠી જ બાંધી, જે અંતઃકરણમાં તો કાંઈ હરખું નથી આવતું. ધર્મ સ્વીકારવો માને આચાર શુદ્ધિ જ્યારે વ્યક્તિ કરે છે પરમાત્માની આજ્ઞા અનુસાર, જ્યારે ત્યારે એનું અંતસ્કરણ શુદ્ધ થાય છે, અને અંતસ્કરણ જ્યારે શુદ્ધ થાય છે ત્યારે જીવનની અંદર ભક્તિ પ્રગટે છે. ધર્મવાન પુરુષના હૃદયમાં ભક્તિ પ્રગટે છે, અને જીવનમાં ભક્તિ જ્યારે પ્રગટે ત્યારે પરમાત્માની સાથે પ્રીત બંધાય છે, અને પરમાત્માની સાથે પ્રીત બંધાતાની સાથે જગતના પદાર્થ આપોઆપ છૂટી જાય છે, છોડવા નથી પડતા. એ મહારાજે પંચાળાના પહેલા વચનામૃતમાં બતાવ્યું, આપોઆપ જગત છૂટી જાય. મહારાજ કે ઉત્તમમાં ઉત્તમ જે પદાર્થ છે તે ઉતરતા જેવા અથવા ઉતરતા કરતા ઉતરતા ક્યારે થઈ જાય? તો કે મારા સુખમાં જ્યારે વૃત્તિ પહોંચી જાય ત્યારે થઈ જાય. ધર્મ આવતા અંતસ્કરણ નિર્મળ થશે, એ જીવનની અંદર ભક્તિ આવશે, અને ભક્તિ આવતાની સાથે જગત આખું એનું ખોટું થઈ જશે. જગતની અંદરથી વૈરાગ્ય આપોઆપ પ્રગટશે, અને વૈરાગ પ્રગટતાની સાથે પરમાત્માની સાથે પ્રીત બંધાતાની સાથે જે સ્વરૂપ જેવું સમજવું જોઈએ એવું સમજાઈ જશે, માટે જ્ઞાન પ્રગટી જાય. એટલે સદાનંદ સ્વામી એમ કહે છે કે મહારાજે આમાં કેવળ ધર્મની દ્રઢતાના આશીર્વાદ નથી આપ્યા, પણ ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ ચારેયનું પોષણ થાવ એવા આશીર્વાદ આપ્યા છે. પણ એની અંદર પણ મહારાજ એક વિશેષણ મૂક્યું, સ્વધર્મ રક્ષિકા મે તહી સર્વેર વાચ્યા સદાશિષ સદ આશિષ. મારા તમને સારા આશીર્વાદો છે, સદ આશીર્વાદો છે. આપણા મનમાં થાય વળી સદ ને અસદ બે આશીર્વાદો હશે, સદાશીર્વાદ તો પછી કોને કહેવાય, અસદાશીર્વાદ કોને કહેવાય? ભક્તજનો જેવી રીતે ન્યાય અન્યાય છે, સારું નરસું છે, સંત અસંત છે, ભક્ત અભક્ત છે, એમ સદ આશીર્વાદ અસદ આશીર્વાદ બે આશીર્વાદ છે. સદ આશીર્વાદ કોને કહેવાય, અસદ આશીર્વાદ કોને કહેવાય? આશીર્વાદ થી પ્રાપ્ત જરૂર થાય, આશીર્વાદ થી પ્રાપ્ત જરૂર થાય, પણ સદ આશીર્વાદ કોને કહેવાય, અસદ આશીર્વાદ કોને કહેવાય? તો સદ આશીર્વાદ એને કહેવાય કે જે આશીર્વાદ થી, જે અનુકંપાથી પરમાત્માની પ્રાપ્તિ થાય એનું નામ સદ આશીર્વાદ. દાખલા તરીકે ધ્રુફે ગામમાં શતાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી પહોંચી ગયા અને પેલા બાળકે ખીચડી આપી, પ્રસિદ્ધ કથા છે. અને ત્રણ બ્રહ્મનિષ્ઠ સંતો કીધું, અમે તમારા ઉપર રાજી છીએ, માગ તારે જે જોઈએ માગ. અને ત્યારે પેલા બાળકે એમ કીધું, મને માગતા જાજુ ન આવડે, તમને જે વાહલામ વાલી વસ્તુ મને આપો. સાધુનું શું વાલું હોય? ભગવાન. તમને જે વાલ હોય એ મને આપો. અને ત્યારે ત્રણેય બ્રહ્મનિષ્ઠ સંતોના મોઢામાંથી શબ્દો નીકળ્યા, અમને વાલા ભગવાન તો જ્યાં આજથી તને આપ્યા. અને આ શબ્દ નીકળતાની સાથે અખંડ ભગવાન દેખાવા માંડ્યા, નિરાવરણ સ્થિતિ થઈ ગઈ. અને શું કહેવાય? સદાશીર્વાદ. અને ભક્તજનો એક વાત બહુ બરાબર યાદ રાખજો, ભગવાનના ખરેખરા સંત હોય એ સદાશીર્વાદ જ આપે, અસદ આશીર્વાદ કદી ન આપે. સદાશીર્વાદ જ આપે, એને સદાશીર્વાદ આપવાનું જ તાન હોય, એમ સદાશીર્વાદ આપવાનું જ સ્થાન હોય કે આના જીવનની અંદર ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ પ્રગટે, આના હૃદયની અંદર પરમાત્મા પ્રગટે અને પરમાત્માની સાથે પ્રીત બંધાય, એવા આશીર્વાદ આપવાનું જ સ્થાન હોય. એને જગતના વૈભવ સુખ આપવાનું કોઈ દી તાન ન હોય. પણ તમને એક સંકલ્પ ઉઠશે, સ્વામી તો ફલાણા સ્વામી મોટા કહેવાતા, તને એને આશીર્વાદ આપ્યા ત્યારે ઘેરે દીકરો થશે ને થયો, તને આમ થશે ને થયું, તો પછી એને શું કામ અસદ આશીર્વાદ આપ્યા? એ બધા અસદ છે, બધા અસદ છે, તો શું કામ આપ્યા? તો ભક્તજનો એની પાછળનું કારણ પણ એવું જ હોય, એ બ્રહ્મનિષ્ઠ સંતને એને સદ આશીર્વાદ જ આપવા છે, પણ અત્યારે એને પહેલી બાજુ ખેંચાણ છે, મનમાં વિચાર કરે આજ આને આટલું આપી દઉં, આટલું આને આપી દઉં, એને કારણે એને પછી મારામાં હેત બંધાશે, મારી વાતની હા પડશે, પછી આહિસ્તા રહીને બતાવી દઈશ મેં તને આપ્યું તે ખોટું હતું, સાચું તો આ છે. જેમ નાનું બાળક હોય ત્યારે એના પિતા એને, અહીંયા તો નથી ખબર, ઇન્ડિયામાં લઘોટ આપે રમવા, અને ખૂબ રમે ને ખૂબ કિલોલ કરે, આનંદ પામે, પણ કેટલા વર્ષ સુધી હોય? એક વર્ષ, બે વર્ષ, પાંચ વર્ષ, પછી એને સ્વયં જ્ઞાન થઈ જાય, સંગ કરતા આ તો ખોટામ ભેળવાણો હતો, એનો કરે ઘાન, પછી રૂપિયા પાછળ દોટું દે. એમ મોટા સંતો ક્યારેક આશીર્વાદ આપતા હોય, કોઈને ધન આપે, દોલત આપે, સંતાનો આપે, એની પાછળનો આશય પણ એનો એવો જ છે કે આ જ અજ્ઞાત છે બિચારો, એટલે એ માઇક પદાર્થની ઈચ્છે છે, આને જો માઇક નહીં આપું તો સમૂળગો સત્સંગમાંથી જશે, આને મારે શેખ ભગવાન સુધી પહોંચાડવો છે, આજ આને આટલી માઇક વસ્તુ આપું એને કારણે હેત બંધાશે, મારામાં હેત બંધાશે, તો પછી એને જેમ હું કહીશ એમાં હા પડશે, પછી આહિસ્તા રહીને એને ભગવાન આપી દઈશ. આવા આશયથી ક્યારેક કોઈ મહત્પુરુષે આપ્યા આશીર્વાદ, તો પણ આવા આશયથી આપ્યા છે, માટે એ પણ સદ આશીર્વાદ જ છે. ભગવાનને ખરેખરા સંતને ભગવાન આપવાનું જ તાન હોય, જગતનું કોઈ દી તાન હોય જ નહીં. ભગવાન શ્રી હરિ કે મારા તમને સારા આશીર્વાદ સદા શિષ્ય, હું તમને એવા રૂડા આશીર્વાદ આપું છું, તમારે જીવનમાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ પ્રગટ. તો પછી અસદ આશીર્વાદ કેવા હોય? અસદ આશીર્વાદ કેવા હોય? તો જે આશીર્વાદ પ્રાપ્ત કર્યા પછી ભગવાનની નિકટમાં જવાને બદલે ભગવાનથી દૂર થવા, એ અસદ આશીર્વાદ છે. દાખલા તરીકે રાવણે શક્તિ પ્રાપ્ત કરીને વર પ્રાપ્ત કર્યો, એને શું કહેવાય? અસદ આશીર્વાદ. શું કામ? વર પ્રાપ્ત થયો, શક્તિશાળી બન્યો, પછી એને શું કર્યું? ભગવાનની સામે બાંયો ચડાવી, એને શું કહેવાય? અસદ આશીર્વાદ. હિરણ્યકશિપુએ વર્ષો સુધી સાધનાઓ કરી, વર્ષો સુધી સાધના કરીને ગજબની સામર્થ્ય મેળવી, ત્રિલોકી ઉપર હિરણ્ય કશ્યપ સિવાય કોઈના નામ ન ચાલી શકે. યજ્ઞ કોઈ જગ્યાએ થતો હોય તો અંદર આહુતિ હોમી હોય તો ઓમ હિરણ્ય કશ્યપે નમઃ કરીને આહુતિ હોમાય, આટલી સામર્થ્ય પ્રાપ્ત કરી. પણ તેમ છતાંય એ સદ આશીર્વાદ ન કહેવાય, એને અસદ આશીર્વાદ કહેવાય. કારણ કે સામર્થ્ય પ્રાપ્ત કરી એને દુશ્મનાવટ કોની સાથે બાંધી? ભગવાનની સાથે બાંધી. ગાંધારીને મહાભારત બોલે આશીર્વાદ પ્રાપ્ત થયા, સો પુત્રની પ્રાપ્તિ થઈ, પણ એ સો પુત્રે શું કર્યું? આખી જિંદગી લોકોને હેરાન કરવાના ધંધા કર્યા કો, અને છેવટે ભગવાનની સાથે પણ વેર બાંધી, અને શું કહેવાય? અસદ આશીર્વાદ કહેવાય. આશીર્વાદથી વ્યક્તિ સમર્થ હોય તો આશીર્વાદથી આપી શકે, પણ ભગવાનને ખરેખર સંત હોય એ તો સદા આશીર્વાદ જ આપે. મહારાજ પણ પોતાના આશ્રિતોને આશીર્વાદ આપે છે અને સાથે બતાવે છે કે આપો તો સદા આશીર્વાદ જ આપજો, અસદ આશીર્વાદ કદી આપશો નહીં. મહારાજ કે અમારા સદા આશીર્વાદ છે, અમારા આશ્રિતના જીવનમાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ પ્રગટે, અમારામાં અઢળક પ્રીતિ થાય. પણ આ બે પાદ લખ્યા પછી ત્રીજા પાદ અને ચોથા પાદની અંદર મહારાજે કમાલ કરીને ગજબ કર્યો. શ્રીમદ નારાયણ સ્મૃત્યા સહિતા શાસ્ત્ર સંમતા. આશીર્વાદ તો પહેલા આપ્યા, પણ પછી મહારાજ કીધું શ્રીમદ નારાયણ સ્મૃત્યા. અહું મહારાજ બતાવ્યું ખબર છે, અમે ભગવાનની સ્મૃતિ સહિત આશીર્વાદ આપીએ છીએ. પોતે સ્વયં ભગવાન છે, સર્વોપરી નારાયણ છે, પણ બીજાને દેખાડ્યું જા તારું આમ થઈ જાય, જા તારું તેમ થઈ જાય, એમ બોલે રાખશો એમ નહીં થાય, સમજાય છે? એમ કહેવાથી નહીં થાય, તમે બોલશો એમ થશે. ક્યારે થશે? ભગવાનની સ્મૃતિ સહિત તમારું જીવન હશે તો તમે બોલશો એમ થશે. બાકી અને તો અત્યારે જગતમાં તો કોથળા ભર્યા છે આશીર્વાદનો, કહો કાઢી રાખે ને આપી રાખે, જા તારું આમ થાય ને જા તારું તેમ થાય, પણ મહારાજ કે એમ કશું થશે નહીં. શ્રીમદ નારાયણ સ્મૃત્યા, ભગવાનની સ્મૃતિ સહિત પરમાત્માને સંભાળી અને જે કાર્ય કરવામાં આવશે એ આશીર્વાદ સફળ થશે. અને તમે જોજો મોટા બ્રહ્મનિષ્ઠ સંતોનું જીવન, હરિભક્તો હોય કે દુઃખ હોય જીવનની અંદર અથવા બીજી ત્રીજી તકલીફ હોય ને તો સંતોની પાસે જેને હાથ જોડે સ્વામી આમ છે તેમ છે કંઈક દયા કરો, શું કે ખબર? ભગવાન તારું સારું કરે. શું બોલે? ભગવાન તારું સારું કરે. કોઈ દે એમ નહીં કે જા તારું આમ થઈ જાય છે, એ સાધુ પુરુષનું લક્ષણ નથી, પરમાત્મા ઉપર જ ઢોળાય. મહારાજ બતાવે શ્રીમદ નારાયણ સ્મૃત્યા. મહારાજ કે અમે પરમાત્માની સ્મૃતિ સહિત તમને આશીર્વાદ આપીએ છીએ, આપણે શીખડાવી ગયા તમે આમ કરજો એમ. અને છેલ્લે વાત બતાવી સહિતા, શ્રીમદ નારાયણની સ્મૃતિ સહિત શાસ્ત્ર સંમતા. મહારાજ કે અમારો આશીર્વાદ એ શાસ્ત્ર સંમત આશીર્વાદ છે. શાસ્ત્ર સંમત આશીર્વાદ કોને કહેવાય? તો ભક્તજનો, શાસ્ત્ર એનું નામ છે જે શાસ્ત્ર જીવાત્માને પરમાત્માનું સ્વરૂપ ઓળખાવે, જે શાસ્ત્ર જીવાત્માને જગતમાંથી વૈરાગ્ય પ્રગટાવી ભગવાનના સ્વરૂપની અંદર જોડી દે, જે શાસ્ત્ર જીવાત્માને ભવાટેમાંથી બહાર કાઢી જન્મ મરણથી રહિત કરે, આવું જેની અંદર ઉદબોધન હોય એ નામ શાસ્ત્ર છે. શાસ્ત્ર સંમતા. મહારાજ કે અમે જે તમને આશીર્વાદ આપ્યા છે એ શાસ્ત્ર સંમત છે, કારણ કે શાસ્ત્ર એમ જ કહે છે, એનું જ નામ શાસ્ત્ર છે. જે શાસ્ત્ર એમ કહે છે કે જીવાત્માને જન્મ મરણ થકી રહિત કરી અને પરમાત્માના સ્વરૂપ સુધી પહોંચાડી દેવો, આમ શાસ્ત્રનું ઉદબોધન છે. શાસ્ત્ર માત્ર જીવાત્માને જન્મ મરણ થકી બહાર કાઢવા માટે પ્રયાસ કરે છે અને એવી જ વાત સમજાવે છે. મહારાજ કે અમે એવા જ આશીર્વાદ આપીએ છીએ તમને, એવા જ આશીર્વાદ આપીએ છીએ કે તમે જન્મ મરણથી રહિત થઈ જાઓ. માટે મહારાજ કે અમારા આપેલા જે આશીર્વાદ એ કેવા છે? તો કે શાસ્ત્ર સંમત, શાસ્ત્રની સંમત છે, શાસ્ત્રથી વિરોધ અમે આશીર્વાદ આપતા નથી. આવી રીતે મહારાજે અદભુત છઠ્ઠો શ્લોક સમજાવી. હવે મહારાજ સાતમો શ્લોક સમજાવી રહ્યા છે.
એકાગ્રણેવ મનસા
પત્રિલેખ
પત્રિલેખ સહેતુક
અવધાર્યો
અવધાર્યો યમ ખિલેહિ
સર્વજીવ
સર્વજીવ હિતાવહ. एकाग्रणेव मनसा
पत्रिलेख
सहेतुक
एक एक श्लोक बहुत अद्भुत है। एकाग्रणेव मनसा पत्रिलेख सहेतुक अवधार्य अयम खिले
अवधार्य अयम खिले ही सर्वजीव हिताव एकाग्रणेव मनसा पत्रिलेख सहेतुक पत्रिलेख सहेतुक
महाराज आ श्लोक लगता थोड़ा अटक्या छे अपने सावधान कर्या छे क्यों लखी जाय छे तमे वाँची जाशो पण मारा कहेवानो तमे जो हार्द नहीं समझो तो मारी मेहनती निष्फळ जाशे અને તમે વાંચી છી તમારી મહેનત નિષ્ફળ જશે મહેનત નિષ્ફળ જશે એમ નહીં આ મારી શિક્ષા પત્રીને જો તમે નહીં સમજી શકો તો તમારી જિંદગી નિષ્ફળ જાહે આખું જીવન નિષ્ફળ જાહે મહારાજ વિચાર કર્યો મારા આશ્રિતનું જીવન નિષ્ફળ ન જાય માટે એકાદ શ્લોક લખો એકાગ્રણ એવ મનસા પત્રી લેખ સહેતુ કહા મહારાજ કે આ મારી લખાયેલી શિક્ષા પત્રી એને તમે એકાગ્ર મનથી વિચારજો એકાગ્ર મનથી વિચારજો મહારાજ બરાબર સમજે છે કે જીવાત્મા એકાગ્ર મન કર્યા સિવાય કોઈ વસ્તુને પ્રાપ્ત નહીં કરે અને ભક્તો એક વાત બહુ સ્પષ્ટ સમજજો આપણે શેનાથી સાંભળતા છું કાનથી પ્રશ્ન છે કાનથી સાંભળતા છો કાન તો કેવળ નિમિત્ત માત્ર છે બરાબર યાદ રાખ કાન તો કેવળ નિમિત્ત માત્ર છે આપણે મનથી સાંભળીએ છીએ જીવાત્મા મનથી સાંભળે છે મનથી જુએ છે મનથી સ્પર્શ કરે છે મનથી સ્વાદ લે છે મનથી ગંધ લે છે બરાબર અનુસંધાન રાખજો કેવળ જીવાત્મા આંખથી જોતો નથી કેવળ કાનથી સાંભળતો નથી કેવળ ત્વચાથી સ્પર્શ કરતો નથી એકાગ્રણ એવ મનસા મહારાજ મન ઉપર આટલો બધો વજન એટલા માટે આપે છે જીવાત્માની તમામ ક્રિયા મનને આધારિત છે કેવળ ઇન્દ્રિયોને આધારિત નથી વિચારજો બહુ વિચારજો આપણે સવારથી સાંજ સુધી બધું સાંભળતા હોઈએ સવારથી સાંજ સુધી પણ એ બધું આપણને યાદ રહે નથી રહેતું કોઈકે ગાળી દીધી હોય તો યાદ રહી જાય છે ને હુકામ રહી જાય છે એ મનથી સાંભળે સમજાય છે એ ગાળ જયારે સાંભળી ત્યારે ભેગું મન ભળી ગયું મન ભળી ગયું અને જે વસ્તુમાં મન ભળે એ જ વસ્તુ નિશ્ચિત થાય છે આપણે સવારથી સાંજ સુધી અનેક વસ્તુ જોતા હોય ઘેરથી અહીંયા સુધી આવો ત્યાં સુધી કેટલી વસ્તુ જોઈ હોય રસ્તાની બધી વસ્તુ યાદ રહી નો રે રસ્તામાં કોઈ એક્સિડન્ટ ભળી ગયા તો ભૂલવા જાવ તો ભૂલાય નહીં હો ઘણા તો કાચી છાતી ના હોય છાતી આવ કાચીઓની વસ્તુ જોઈ ગયા હોય પછી બિચારો ભૂલવા જાય તો ભૂલી ન હગે કહો શું કામ એ મનથી જોયું છે તે આપણી તકલીફ જ એ છે આપણે જગતનું બધું જોઈએ છીએ સાંભળીએ બધું મનથી સાંભળીએ છીએ મનથી જોઈએ છીએ અને જે મનથી જોવાનું છે એને કેવળ આંખથી જોઈએ છીએ મનથી જે સાંભળવાનું છે એને કેવળ કાનથી સાંભળીએ છીએ જેનો મનથી સ્પર્શ કરવાનો છે એનો કેવળ ત્વચાથી સ્પર્શ કરે છે એટલા માટે આપણે માથેથી જન્મ મરણ ટળતું નથી જગતનું સારું રૂપ જોઈ ગયો હોય તો એ મનથી જોઈ લે એ મહિનાઓ સુધી ન ભૂલે અને ભગવાનની મૂર્તિને કાયમ જોવે પણ યાદ ન રહેલો શું કામ કેવળ નેત્રથી જોવે છે આંખથી જોવે છે મનથી જોતો નથી આ કથા પૂરી થયા પછી પૂછ્યું હોય તો ખબર પડે એટલે હું આવ્યું કથામાં અમારે એક ઘટના બની ગયો એક ગમે અમારી કથા હતી અને કથાની બાજુમાં ઉતારો અમે આમ ચાલતા જતા હતા, બે દાદા હાલ્યા જતા હતા. એક દાદા કે મંજીભાઈ ને કાનજીભાઈ બેન નામ, મંજીભાઈ કેલા કાનજીભાઈ આજ કથામાં હું આવ્યું ને કથા ક્યાં સુધી પહોંચી? ત્યારે કાનજીભાઈ મંજીભાઈ ને કે ભલામણ તમે તે પણ એ થોડી આપણે યાદ રાખવાનું, હું આવ્યું ને ક્યાં સુધી પહોંચી, બધું વક્તાને યાદ રાખવાનું હોય કે લે સમજાય. આપણે કેવળ કાનથી સાંભળીએ છીએ, કાનથી મનથી જો સાંભળવામાં આવે તો એ કથા પરમેશ્વરની ભૂલાતી નથી. માટે મહારાજ એમ કે હું આટલો બધો દાખલો કરું છું, અનેક શાસ્ત્રો 350 શાસ્ત્રોનું દોહન કરી અને તમારી આગળ કેવળ મલાઈ પીરસી રહ્યો છું. મલાઈ આ દૂધ નથી, બરાબર યાદ રાખ. શિક્ષાપત્રી દૂધ નથી, શિક્ષાપત્રી મલાઈ છે, કેવળ મલાઈ. મહારાજ કે કેટલા શાસ્ત્રનું દોહન કરીને તમારા આગળ મલાઈ પીરસું છું, તમે જો એકાગ્ર મનથી આને નહીં સાંભળો તો મારી મહેનત બધી પાણી જાય. એટલે મહારાજ કે એકાગ્ર એવ મનસા પત્રી લેખસ હેતુ કહા. મહારાજ કે પત્રી લેખ સ હેતુ કહા, જે હેતુ માટે આ શિક્ષા પત્રી હું લખું છું. કેવા હેતુ માટે? કેવા હેતુ માટે? તો કે જીવાત્માનો આલોક અને પરલોક બે પરમ સુખ ને અંદર ગરકાવ થાય, બે લોક ની અંદર મારો આશ્રિત સુખી થાય, એવા હેતુથી આ શિક્ષા પત્રી નું આલેખન કરું છું. પત્રી લેખ, મહારાજે લેખ શબ્દ નું સંબોધન કર્યું. પત્રી લેખ સ હેતુ કહા. ખાલી કાગળ હોય ને, મહારાજે પહેલા ખાલી પત્રી નું સંબોધન કર્યું, પછી મહારાજ પત્રી લેખ, પત્રી લેખ શબ્દ નું સંબોધન કર્યું. લેખ અને પત્રમાં કઈ ફેર પડે? સમજો, મહારાજને પહેલા એમ થયું મનમાં, મહારાજ જયારે શરૂઆત કરીને ત્યારે એવું લખ્યું, લિખામી સહજાનંદ સ્વામી સર્વ નાના દેશ સ્થિતાન શિક્ષાપત્રી. શિક્ષાપત્રી શબ્દોનું સંબોધન કર્યું. પણ મહારાજને ફરીને વિચાર થયો કે મેં શિક્ષાપત્રી શબ્દ તો લખ્યો છે, કે હું તમારા માટે પત્ર લખું છું. પણ પાછળથી મહારાજના મનમાં થયું કે ના, હજુ કાચું રહી જાય. મહારાજ ફરીવાર સંબોધન કર્યું, પત્ર લેખસ હેતુ કહા, હું તમારા માટે પત્ર નથી લખતો, લેખ લખું છું. પત્ર ને લેખમાં ખબર પડે? આમ બેમાં ફરક દેખાય છે. તમે કોઈ સંબંધી ઉપર પત્ર લખતા હો ને, એક પેનીના કાગળ ઉપર, એને શું કહેવાય? પત્ર કહેવાય. અને 10 પાઉન્ડ કે 50 પાઉન્ડ નો પેલું શું આવે? હા, સ્ટામ્પ નું પેપર. એના પર લખાય ને શું કહેવાય? લેખ કહેવાય, જેને બીજું નામ છે દસ્તાવેજ. સમજાય? મહારાજ કે હું દસ્તાવેજ લખું તમારા કલ્યાણનું, ખાલી પત્ર નથી લખતો. શું મહારાજ દયા કરી જો તો ખરા. મહારાજ કે હું તમારો પર કેવળ પત્ર નથી લખતો, તમારા મોક્ષનો લેખ લખો છો, તમારા મોક્ષનો દસ્તાવેજ લખો છું. પત્ર લેખસ હેતુ કહા. મહારાજ કે જે હેતુ માટે આ લેખ હું લખી રહ્યો છું તમે અનુસંધાન રાખજો. એકાગ્ર એવ મનસા, એકાગ્ર મનથી તમે આને વિચારજો. કેવળ સાંભળશો ને, વિચારજો, વિચાર્ય છે, પુનઃ પુનઃ વારંવાર વિચારજો, હૃદયમાં ઉતારજો. આ મારી મહેનત ઉપર પાણી ન ફરી વળે. અવધાર્યો અયમ ખિલેહી સર્વ જીવ હિતાવહ, સર્વ જીવને માટે, બધાય જીવના હિતને માટે આ પત્ર, આ લેખ હું લખી રહ્યો છું. અવધાર્યો અયમ ખિલેહી, એને તમે ખૂબ મનન કરી અને હૃદયની અંદર ધારજો. અખિલેહી સર્વ, કોઈ એક બે માટે નથી મહારાજ કે લખતો, બધાયને માટે હું લખું છું. જીવ પ્રાણી માત્રના રૂડાને માટે લખું છું. માટે આ મારા દસ્તાવેજ ઉપર તમે બહુ જ દ્રષ્ટિ ગોચર કરજો, ખૂબ વિચાર કરજો મહારાજ, કે આ મારી મહેનત જતી ન રહે. અવધાર્યો, ખૂબ મનન કરી કરીને વિચારજો. મનન કરી કરી અવધાર્ય વિચારો, મનન કરી કરીને મહારાજ કે વિચારજો. કેવળ સાંભળશો નહીં, કેવળ સાંભળેલું જતું રહે, બરાબર યાદ રાખજો. કેવળ સાંભળેલું જતું રહે, સાંભળ્યા પછી એના પર મનન કરવું પડે. મનન કર્યા ઉપર નિધિધ્યાસ કરવો પડે, નિધિધ્યાસ ઉપર સાક્ષાત્કાર થાય. મહારાજ કે આ મારો લખેલો જે લેખ છે, અવધાર્યો, તમે બરાબર ધારજો, તમે બરાબર વિચારજો. મહારાજ કે કેવળ સાંભળીને કાઢી નહીં નાખશો, કેવળ સાંભળીને કાઢી નાખશો ને તો મારો દાખલો નિષ્ફળ જશે. અવધાર્યો અયમ ખિલેહી, જીવ પ્રાણી માત્રના અનંત આત્માના શ્રેયને માટે મેં લખ્યું છે. સર્વ જીવ હિતાવહ, જેની અંદર જીવ પ્રાણી માત્રનું હિત સમાયેલું છે. આપણા મનમાં એમ થાય, જીવ પ્રાણી માત્રનું હિત કેમ હોય? મનુષ્યનું ખાલી હિત હોય તો બરાબર છે, આમાં તો જીવ પ્રાણી માત્રનું હિત લખ્યું છે. તો એ તો 11મો શ્લોક જ બોલશે, કશ્યાપિ પ્રાણીના હિંસા નૈવ કાર્યત્ર મામ કહી, ઝીણા એવા જૂ માકડ ચાંચડની પણ મહારાજ કે હિંસા નહીં કરશો. પોતાને પાસે જેટલી સગવડતા એટલા તમે પશુ આદિકને રાખજો. મહારાજ કે આમાં અમે જીવ પ્રાણી માત્રનું હિત થાય એવું વિચાર કરીને આ દસ્તાવેજ અમે તમારા હાથમાં આપીએ છીએ અને સાચવજો. આવી રીતે અદભુત મહારાજ 7મો શ્લોક લખી, હવે મહારાજ 8મો શ્લોક સમજાવી રહ્યા છે.
એ પાલયંતિ મનુજાઃ
સત્શાસ્ત્ર
સત્શાસ્ત્ર પ્રતિપાદિતાન
સદાચારાન
સદાચારાન સદા તેત્ર
પરત્ર ચ
પરત્ર ચ મહાસુખા.
એ પાલયંતિ
એ પાલયંતિ મનુજાઃ
સત્શાસ્ત્ર
સત્શાસ્ત્ર પ્રતિપાદિતાન.
એ પાલયંતિ મનુજાઃ સત્શાસ્ત્ર પ્રતિપાદિતાન સદાચારાન સદા તેત્ર.
સદાચારં સદાતેત્ર
પરત્ર ચ
પરત્ર ચ મહાસુખા.
હે
પાલયંતિ મનુજાઃ સત્શાસ્ત્ર પ્રતિપાદિતાં સત્શાસ્ત્ર પ્રતિપાદિતાં.
એ પાલયંતિ મનુજાઃ અનુપાલન કરજો. એ પાલયંતિ મનુજાઃ સત્શાસ્ત્ર પ્રતિપાદિતાન. મહારાજ કહે અમે તમને જે વાત કરશું એ વાત ઉપરૂપ નહીં કરી જઈએ. મહારાજ કહે અમે તમને શાસ્ત્રની અંદર મોક્ષની બાબત જે પ્રતિપાદિત થયેલી છે, જે કહેવામાં આવેલી છે, એ જ વાત અમે તમારી આગળ રજૂ કરીએ છીએ. સત્શાસ્ત્ર પ્રતિપાદિતા, અને એ પછી બધા શાસ્ત્રમાંથી નહીં, મહારાજ કે સત્શાસ્ત્રમાંથી. વળી પાછો આપણા મનમાં પ્રશ્ન થશે કે શાસ્ત્ર વળી જીવાત્માનો મોક્ષ બગડે એવી વાતો કરતા હશે, એવા સત્શાસ્ત્રો હશે? મહારાજ એમ કે સત્શાસ્ત્ર પ્રતિપાદિતા. ભક્તો, એવા તો બહુ શાસ્ત્રો છે જે શાસ્ત્રો જીવાત્માનો મોક્ષ બગાડી નાખે. કિચકનો પ્રસંગ તમે સત્સંગમાં વાંચજો, દ્વિતીય પ્રકરણમાં લખ્યો છે. કેટલાય શાસ્ત્રો લઈને આવ્યો હતો પણ કેવા હતા? અસત શાસ્ત્રો. પાંચ મકારથી જીવાત્માનું કલ્યાણ થાય, પીતવા પીતવા પુનઃ પીતવા, બહુ દારૂ પીવો દારૂ પીવો, પીતા પીતા પડી જાઓ, વળી પાછા ઉભા થઈને પીવો, અને વળી પડી જાઓ, જયારે ઉભા ન થઈ શકો ત્યારે સદ્ય સમાધિ થાય, આવા શાસ્ત્રો હોતે છે. લો મહારાજ કે આ બધા અસત શાસ્ત્રો છે. પણ મહારાજ કે તમે અમારા પર વિશ્વાસ રાખ, તમે અમારા પર વિશ્વાસ મૂક્યો છે મહારાજ કે, તો અમે તમને ખોટે રસ્તે કોઈ દાડો નહીં ચડાવી. જે વાત મહારાજે મધ્યના 45મા વચનામૃતમાં લખી, મહારાજ કે હે ભક્તજનો, તમે તમામ સાવધાન રહેજો. આ વખતે ચાર અંતસ્કરણ, 10 ઇન્દ્રિયો, 5 પ્રાણ, 5 ભૂત, 5 વિષય, કોઈનો સંબંધ રહેવા દેવો નથી. 3 દેહ, 3 અવસ્થા, એ બધા થકી તમને પર કરવા છે. અને આજ હું તમને સાચું ન કહું, તમે મારે શરણે આવ્યા છો, આજ હું તમને સાચું ન કહું અને હું તમને ખોટે રસ્તે ચડાવી દઉં તો મને બહુ મોટો દોષ લાગે. અહીંયા પણ મહારાજ એવું કહી રહ્યા છે કે હું તમને જે વાત કહી રહ્યો છું તે મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે કે મહારાજ જે કહે છે એમાં મારું કલ્યાણ હશે, તો હું જે વાત કહીશ એમાં તમારું કલ્યાણ જ હશે, કદી તમારું કલ્યાણ બગડે એવી વાત હું કરીશ જ નહીં. હું જે વાત કરીશ, સત્શાસ્ત્ર પ્રતિપાદિતાન, સત્શાસ્ત્રોએ મોક્ષની જે બાબત બતાવીશ એ જ બાબત હું તમને બતાવીશ, બીજી બાબત હું તમને કદી નહીં બતાવું. અને ભક્તજનો, સત્પુરુષ એને જ કહેવાય, સદગુરુ પણ એને જ કહેવાય, સજ્જન પણ એને જ કહેવાય કે પોતાની પાસે આવેલા મુમુક્ષને સાચો રાહ દેખાડે, સાચો રાહ દેખાડે. તો પોતે પુરુષોત્તમ સર્વોપરી ભગવાન છે, એ પોતાના આશ્રિતને ખોટો રાહ કેમ દેખાડે? આ લોકમાં એક સજ્જન પુરુષ પણ કદી ખોટો રાહ ન દેખાડે. એક સાચા સંત પણ કોઈ ખોટો રાહ ન દેખાડે, સાચા ગુરુ પણ ખોટો રાહ ન દેખાડે, તો પછી પુરુષોત્તમ નારાયણ સર્વોપરી નારાયણ એ પોતાના આશ્રિતને ખોટો રાહ કઈ રીતે દેખાડે, કઈ રીતે દેખાડે? મહારાજ કે હું તમને સત્ય રાહ દેખાડી રહ્યો છું, જે શાસ્ત્ર ને પ્રતિપાદિત થયેલો છે, એ પાલયંતિ મનુજાહા, એ જે હું તમને કહું છું એ પ્રમાણે તમે પાલન કરજો. મહારાજ કેમ કરવું શું કરવું એ પછી દેખાડ્યું, પેલા બાંધ્યા બરાબર તમે આમ કરજો એમ. એટલે એની પરથી એક વાત ફલિત થાય છે કે મહારાજ આ બ્રહ્માંડમાં આવ્યા ને, એ વખતના જે સંતો ભક્તો હતા એનો કઈ ડર મહારાજ નહોતો, આ કઈ એને માટે નહોતી લખી, સમજાય? ક્યારે લખી? 82 શિક્ષાપત્ર લખી. ક્યારે? 82 તે મહારાજની હારે જ હતા, એ તો બધા સ્થિતિ પામી ગયેલા હતા, એને માટે શિક્ષાપત્રી મહારાજ લખી જ નથી. કોને માટે લખી? આપણા માટે, કે આપણા ઉપર પૂરો વિશ્વાસ નોત બે હતો મહારાજને, કોઈ રીતે નોત બે હતો કે આ માળા કેમ કરશે, એમ હું કહું એમ કરશે કે નહીં કરે. અને ઘણા નથી કરતા હજી, એક અમારે ભાષ્યની કથા આલતી હતી એક જગ્યાએ, પછી મેં બહુ પ્રતિપાદન કર્યું શિક્ષાપત્રી પણ માં રહેવું જોઈએ. એ હરિભગત પછી મને મળ્યા, મને કહે સ્વામી હું આટલો બધો તમે વજન આપો શિક્ષાપત્રી પર. મેં કીધું કેમ ભાઈ, શિક્ષાપત્રી પાળવી ન જોઈએ?